વિક્રમાદિત્ય 32 પાંડવોની પાટનગરી તુંવાર અને ચૌવાણોની રાજનગરી દિલ્હી આજે ફરી એકવાર સૌભાગ્યનો શૃંગાર સજી રહી હતી. શેરીએ શેરી રણતુર શરણાઈને રણભેરીના નાદથી ગુંજી રહી હતી. ગલીએ ગલી હર્ષના આવેશમાં ગીત વાદ અને નૃત્યથી ગુલજાર બની બેઠી હતી. અપ્રતિરથ વિજેતા વીરકુલ ચુડામણી મલિક મુઆઝિમ અલીજહાં રાજરાજેશ્વર મહારાજા ધીરાજ હેમુજી આજ વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કરી દિલ્હીના સિંહાસને બિરાજ્યા હતા. ભાટચારણોએ ગરા વહેતા મૂક્યા હતા. વૈતાલિકોએ વહેલી પરોઢથી સુંદર સરોદે ચોઘડિયા શરૂ કરી પ્રજાને જાગૃત કરી હતી. મંગળ ગીત ગાતા બંદીજનો સિંધુડા રાગમાં રાજરંગનો ઉત્કર્ષ આણતા હતા. દિવસો સુધી તરસાવતી રહેલી આકાશની જલભરી વાદળીઓ આખી રાત વરસી હતી. મોરલાઓ ઊંચી ડારે અને માલાઈના શિખરે બેસી ટહુકા પાડતા નૈકી પોકારતા હતા. મેઘરાજાના છાંટેલા રાજમાર્ગોને શેરીઓ પર પૂરકન્યાઓ ઇન્દ્રધનુ જેવા પટકુલ પહેરી હીરા મોતીની દામણીઓ બાંધી રંગોરી અને સાથિયા પૂરતી હતી. આસોપાલવના તોરણો બાંધતી હતી અને પુષ્પના હારતોરાઓ ગૂંથતી હતી. નગરજનો કેરના સ્તંભોથી અને ખજૂરીના પાનથી નાના નાના ગંધ મંડપો ઊભા કરી હારતોરાથી એની રચનામાં નૈપુણ્ય દાખવતા હતા. કુમકુમ છાયા માર્ગો પર કેસરના છાંટણા કરવામાં આવ્યા હતા. દુકાનોમાં હીરાગર રેશમી કસબી વસ્ત્રોની બિછાયત કરી મોતી માણેકથી દુકાનો શણગારી હતી. કેસર ચંદન અને સુગંધી ધૂપ દીપથી મધમધતા જરિયાની મંડપો રચવામાં આવ્યા હતા, જ્યાં કસુમ કરી જેવી મુગ્ધાઓ હાથમાં પુષ્પ અને ચંદન લઈ મોતી અને સુવર્ણ અક્ષતે હેમુજીને વધાવવા સજજ થઈ ઊભી હતી. ઉગતી ઉષાની લાલીમાસા એમના બે ઓપતા હતા. આર્યવ્રતના રાજવીઓના ઇતિહાસમાં આ નવીન ઘટના હતી. વેદ પઠન યજન યાજન જેમ બ્રાહ્મણો માટે નિશ્ચિત હતું તેમ રાજ્યાભિષેક અને રાજપદ ક્ષત્રિયો માટે સુરક્ષિત હતું. રાય પિથોરા રાજા પૃથ્વીરાજ પછી દિલ્હીના ભાગ્ય આકાશમાંથી આથમેલા હિન્દુ રાજાઓ પછી આજે આ વીર એક હિન્દુ રાજા તરીકે આવતો હતો. પણ વિક્ષેપ માત્ર એટલો જ હતો કે એક ક્ષત્રિય નહોતો, એક શ્રાવક જૈન બન્યો હતો. એક જૈન રાજા બને એ કેમ ચાલે? ક્ષત્રિયો એની સેવા કેમ કરે? બ્રાહ્મણો એનો જય ધ્વનિ કેમ ઉચ્ચારે? પણ નિષ્ણાત વેદપાઠીઓએ આ ગૂંચ ઉકેલી નાખી હતી. તેઓએ હેમરાજજીની વંશવલી શોધી કાઢી. ઈદા પડીહારોનું કુલ અને રાજા નાનુદેવજી સાથે સંબંધ સ્પષ્ટ કર્યો હતો. રાઠોડ વંશ સાથે એમના ખાનદાનનો મેર મેળવી દીધો હતો. આમ કુળને લગતી એક મુશ્કેલી દૂર કરવામાં આવી હતી. અને જ્યારે ધર્મે જૈન પણ કુળથી રાઠોડ વંશી હેમરાજજીની રાજ્ય અભિષેક પત્રિકા દેશ દેશાવરમાં પાઠવવામાં આવી ત્યારે મોટા મોટા ઋત્વિજો વેદપાઠીઓ અગ્નિહોત્રીઓ સામવેદીઓ દિલ્હીના આંગણે આવી ઉતર્યા હતા. રાજરજવાડા સગા સંબંધી પંડિત ઉલેમા બધાથી જમાનાના જર જાગી ઉઠ્યા હતા. શાસ્ત્રોક્ત પદ્ધતિથી રાજ્ય અભિષેક ઉજવવાની આજ્ઞા પત્રિકા બહાર પડી હતી. દિવસોથી હોમ હવનો મંગળપાઠ અને શાંતિ સ્તોત્ર ચાલુ હતા. એને મન હિન્દુ મુસ્લિમ ભેદ નહોતા, એને જૈન વૈષ્ણવ કે શૈવ પ્રત્યે કદાગ્રહ નહોતો જ. સર્વધર્મી પ્રજા સંતુષ્ટ થાય એ રીતે રાજ્યાભિષેક ઉજવવાનો હતો. રાજમહાલયના પ્રાંગણમાં દેવદેવતાના પૂજન અર્ચન ચાલુ હતા. સદાવ્રતો ખુલી ગયા હતા, બ્રહ્મ ભોજન ચાલી રહ્યા હતા. ગરીબ ગરબાને ભેદભાવ વગર દાન ખેરાત અપાઈ રહ્યા હતા. અષ્ટાદિકા 8 દિવસનો મહોત્સવ ચાલુ થયો હતો. 2 દિવસની વ્રત બંધ વિધિ, એ પછી રોજ રોજની લુપ્ત વિધિ, આનુષંગિક વિધિ, પુણ્ય હવાચન, યજ્ઞ અને શાંતિ ચાલતા હતા. જાત જાતના દેવોને જાત જાતની સિદ્ધિ વૃદ્ધિ માટે આમંત્રવામાં આવતા હતા. શક્તિ માટે સવિતા, કૌટુંબિક સુખ માટે અગ્નિ, વનરક્ષા અને બર માટે સોમદેવ, રાજવહીવટી સામર્થ્ય માટે ઇન્દ્રદેવ, જનપદ રક્ષા માટે રુદ્ર, સત્ય માટે મિત્ર અને ન્યાય માટે વરુણદેવનું પૂજન અર્ચન ચાલતું હતું. વ્યાદ્ર ચર્મ ઉપર ઊભા રહી મહારાજ હેમરાજજી વ્રત લેતા હતા. સત્યમ સર્વ સત્યમ દમઃ સત્યામૃતે વરુણઃ સત્યમ રાજઃ. આમ અષ્ટાદિકા મહોત્સવ દિવસો પૂરા થયા હતા અને રાજ્યાભિષેકનો દિવસ આવી પહોંચ્યો હતો. દિલ્હી નગરી આજે આનવપુરથી વ્યાપ્ત બની ગાજી રહી હતી. રાજ્ય આરોહણ અર્થે નગર પ્રવેશનું મુહૂર્ત જેમ જેમ નજીક આવી રહ્યું હતું તેમ તેમ વાજિંત્રોના નાદ વધતા જતા હતા. દિલ્હીની દુનિયા વિવિધ જાતના વાજિંત્રોના નાદમાં ગાજી ઉઠી હતી. કિલ્લાનો બુરજે બુરજ દરવાજે દરવાજો અપૂર્વ શોભા ધરી બેઠો હતો. રાજા ભોજના જેવા શહેનશાહ શેરશાહના પ્રિય મિત્ર વીરવર હેમરાજને કોણ જાણતું નહોતું, કોણ પીછાણતું નહોતું. યથા સમયે નોબતો ગગડી ઉઠી. કિલ્લાની દિવાલ પરની તોતિંગ તોપો ગરજવા લાગી અને જય જયકારના ધ્વનિ સાથે નગર પ્રવેશ શરૂ થયો. શરણાઈ, રણતુર, ઢોલ, નગારાની પાછળ અશ્વમેઘ યજ્ઞ જેવા 2 પંચકલ્યાણી અશ્વો થનગન થનગન નાચતા આવતા જોવાયા. એમની પહોળી મખમલી પીઠ પર કોઈ અસવાર નહોતો. ઝંડા નિશાન, સોનેરી વાવટા અને વિદ્યુત શસ્ત્રોથી એ શણગારેલા હતા. એની પાછળ મોટી મોટી ખુંદોવાળા બરોદોથી ખેંચાતું તોપખાનું હતું. એની પાછળ ઊંટ સવારો હતા અને ઊંટ પર મુકાતી પંચરંગી વાવટાઓથી શણગારેલી જંજાલો હતી. ઊંટ સવારોની પછી પાયદળ સૈનિકો ચાલતા હતા. પહાડ જેવા અફઘાન પઠાણો, ઊંચા તાર જેવા બલુચી, ખોરાસાની શિવગણ જેવા ભયંકર મેવાતી, રણદેવતા જેવા રાજપૂતો અને મારવાડી યોદ્ધાઓ શસ્ત્ર સજ્જ ચાલતા હતા. આ પછી પોતાના ખરીના પ્રહારથી ધરતી ધ્રુજવતા કોતલ ઘોડાઓના અશ્વારો હતા. એમના ભાલા પર પંચરંગી નેજા ફરફરતા હતા. એમના અબલક ઘોડાઓ જાણે યુદ્ધે ચડ્યા હોય એમ નાટારંભ કરતા હતા. એમનો રેશમી ને કિંમતી સાધ સરંજામ અને સિંહ સમી કેશવારી નયના અભિરામ હતા. ઘોડે સવારોની પછી ગજ સવારો હતા. મજ ઝરતા માતંગોની શ્રેણીઓ દુશ્મન દળને જોવા માત્રથી કંપાવી નાખતી હતી. આ એક એક હાથી ગજયુદ્ધ કલાકુશળ વિક્રમાદિત્ય મહારાજ હેમરાજના હાથે કેરવાયેલ હતો. હાથી પરની મણિરત્ન જડિત પાખરો અંબાડીઓ ઉગતા સૂર્યના પ્રકાશમાં નાઈ રહી હતી. એમના ગંડસ્થર પર સિંદૂરની અર્ચાઓ હતી અને ગળામાં ઘંટા અને ઘૂઘરમાર ગાજતી હતી. પ્રત્યેક મહાવતે પોતાના જીવન આધાર પ્રાણીને અનેકવિધ ચિત્રાવલીઓથી અંકિત કર્યું હતું. સૌ પ્રથમ યુદ્ધ નીતિ નિપુણ ગજ કેસરી હવા મત ભર્યો ચાલતો હતો. સોના રૂપાની સાંકરો કિંમતી મણિમય રત્નજડિત અંબાડી અને સુવર્ણ ઘંટાથી એ શોભતો હતો. એના પર મહારાજા ધીરાજ વિક્રમાદિત્ય હેમરાજ બેઠા હતા. ગોખ અને જરૂખાઓ વાતાયનો અને વિહારો હજાર હજાર આંખે આ અદ્ભુત યોદ્ધા તરફ જોઈ રહ્યા હતા. જંગ મેદાનના જાદુગર મારથી કર્ણ જેવા આ સુરવીર પુરુષને સગી આંખે નિહારવો એ જીવનનું ખરેખર સદભાગ્ય હતું. હિન્દુ કે મુસ્લિમ, જૈન કે શૈવ, અઢારે વર્ણ એક સરખી આંખે એ યોદ્ધાને નિરખી રહી હતી. વીરવર હેમરાજજી રાજવંશી ગૌરવથી ચારે તરફ ધીરી નજર નાખતા જય જયની ધ્વનિ સ્વીકારતા હતા. એમની આંખો જ્યાં ફરતી ત્યાં જાણે જાદુ થઈ જતું. આ જંગે મર્દ પુરુષ વિશે જાત જાતની ભયંકર ચહેરા મેરાની પ્રેત પિશાચ જેવી કાયાની કલ્પના કરનારા નમણી સુંદર પ્રતાપી દેહ છબી નિરખી આશ્ચર્યચકિત બની જતા હતા. એમણે મસ્તક પર મણિરત્ન જડ્યો સુવર્ણ મુકુટ મૂક્યો હતો. કાનમાં બહુમૂલ્ય કુંડારો ધારણ કર્યા હતા. બે હાથે કિંમતી બાજુબંધ બાંધ્યા હતા. હાથની દસે આંગળીઓ ન કલ્પી શકાય તેટલી કિંમતની મુદ્રાઓ ધારણ કરી હતી. હાથમાં શ્રેષ્ઠ વીર કંકણ પહેર્યા હતા અને વિશાળ લલાટ પર તિલક કરેલું હતું. કોઈ દુર્ગના દ્વાર જેવું વિશાળ વક્ષસ્થર, મોટી પ્રચંડ ભુજાઓ અને સદા તટતા રહેતું મસ્તક વીર રસની મૂર્તિમંત પ્રતિભાને પ્રત્યક્ષ કરતું હતું. મહારાજ હેમરાજની પછી વીર સેનાપતિ સાદી ખાનનો હાથી હતો. સાદી ખાનનો કરડો ચહેરો જોવા માત્રથી સત્તા જમાવે તેવો લાગતો હતો. સાદી ખાનની પછી યુગરાજજીનો હાથી હતો. નાનો છેલ છબીલો આ કુમાર સ્વર્ગના કોઈ દેવતાની યાદ આપતો હતો. આ પછી જુદા જુદા હાથી પર બેઠેલા પ્રચંડ યોદ્ધાઓ હતા. આ એક એક યોદ્ધો એક એક સૈન્ય જેટલો હિંમતવાન, સાહસી અને શૂર હતો. ગજ સેના પછી ત્રામજાર, ડોરીઓ, સુખાસનો અને પાલખીઓ હતી. સવારી મંદ મંદ ગતિએ આગળ વધી રહી હતી. સ્તરે સ્તરે શ્રેષ્ઠ ગોત્રીડાના કરસ ધારણ કરેલી કન્યાઓ સોના મોતીના ફૂલડે વધાવતી હતી. દેશ દેશમાંથી મંત્રીઓ, સામંતો, નગરજનો આ રાજ્ય આરોહણ નિરખવા આવ્યા હતા. ભાટ, ચારણો, દિલ્લીશ્વર બનનાર રાજવીઓની ગુણગાથા ગાતા ફરતા હતા. વર્ષો પછી એક હિન્દુ રાજવી દિલ્હીના સિંહાસને આવતો હતો. તેઓ કવિતા ગાતા ગાતા પુરાણો ઇતિહાસ સજીવન કરતા હતા. ભાટ ચારણોની કવિત્વ શક્તિ ખીલતી જતી હતી. વાજિંત્રોના નાદ તેમને ઉત્તેજિત કરી રહ્યા હતા. મહારાજ હેમરાજના હાથીની અંબાડી ફૂલહાર અને સુવર્ણ અક્ષત તથા મોતીથી ઉભરાતી જતી હતી. જય જય નાદથી દિશાઓ ગાજતી જતી હતી. રાજસવારી રાજપ્રસાદમાં આવી પહોંચી હતી. રાજ્ય અભિષેકની સર્વ સામગ્રી તૈયાર હતી. ગંગાજળ, પંચામૃત અને હોમ હવન તૈયાર હતા. થોડી વારમાં મહારાજ હેમરાજ અને મહારાણી કુંદન દેવીની રાજ્ય અભિષેક વિધિ શરૂ થઈ. પંડિત અને ઉલેમાઓએ મંત્રોચ્ચારને દુવા શરૂ કરી. મહાશાસ્ત્રી અને મુક્તિઓ ખુશખુશાલ દિલે વધાઈ આપવા લાગ્યા. રાજ્ય અભિષેકની તોપો અને નોબતો એક ધારી ગડગડી રહી. રાજ્યાભિષેક અર્થે પવિત્ર ક્ષીર વૃક્ષના કાષ્ટનું સવા હાથ ઊંચું સિંહાસન યોજવામાં આવ્યું હતું. મૃતિકાના કુંભોમાં મહાસાગર, મહાનદીઓ અને મહાકુંડોનું જળ ભરવામાં આવ્યું હતું. ક્ષીર કાષ્ટના સિંહાસનની પૂર્વ દિશાએ ધૃતપૂર્ણ સુવર્ણ કરસ, પશ્ચિમે દધિપૂર્ણ તામ્ર કરસ, ઉત્તરે મધુપૂર્ણ કરસ અને દક્ષિણે દુગ્ધપૂર્ણ રૌપ્ય કરસ મૂકવામાં આવ્યા હતા. ઉપદિશાઓમાં પણ અગ્નિ ખૂણે છત્ર, નૈઋત્ય ખૂણે વ્યજન, ઈશાન ખૂણે ચામર અને વ્યાવ્ય ખૂણે લેખન પાત્ર મૂકવામાં આવ્યા હતા. મહારાજ હેમુરાજજીના મિત્ર વરુણની પીઠિકા પાસે જઈને ઊભા રહ્યા એટલે મંત્રોચ્ચારથી પવિત્ર થયેલ તીર્થોદક આમ્રત પત્રથી તેમના પર છાંટવામાં આવ્યું. આ અભિસિંચન ક્રિયા મંત્રી, પુરોહિત, સેનાપતિ અને તે પછી પ્રજાવર્ગના વૈશ્ય, બ્રાહ્મણ અને શુદ્ર આગેવાનોએ પણ કરી. મંત્રોચ્ચાર વેગપૂર્વક ચાલુ થયો. રાજપુરોહિત સોનાની કથરોટ લઈ આગળ આવ્યા. મહારાજ વિક્રમાદિત્ય તેમાં ઊભા રહ્યા અને 108 છિદ્રવાળી સુવર્ણ જારીથી તેમના પર અભિષેક શરૂ થયો. પુરોહિત અભિષેક કરતા બોલતા હતા, હે મહારાજ, સોમદેવની અપાર કીર્તિનો હું તમારા પર અભિષેક કરું છું. અગ્નિદેવના પ્રચંડ તેજપુંજનો તમારા પર અભિષેક કરું છું. ઇન્દ્રદેવના સ્વામિત્વનો, વર્ચસ્વનો હું તમારા પર અભિષેક કરું છું. સર્વપાલક શક્તિઓના તમે સાર્વભૌમ રક્ષણકર્તા થાઓ. મહારાજ હેમરાજે અભિષેક સંપૂર્ણ થતાં ત્રણ ડગલા ચાલી સિંહાસન પર પોતાનું સ્થાન લીધું. આ સાથે આખો મંડપ શ્લોક મંત્રથી ગાજી ઉઠ્યો. સૌ ઉચ્ચ સ્વરે ગાતા હતા, ઇયમ તે રાષ્ટ્રમ યંતાસી યમનો ધ્રુવો અસી ધરુણઃ કૃષ્ય ત્વા ક્ષેમાય ત્વા રહ્યે ત્વા પોસાય ત્વા. આ મંત્રોચ્ચાર પૂરો થયા પછી વિધિપૂર્વક રાજદંડ અને તલવાર મહારાજ હેમરાજને અર્પણ કરવામાં આવ્યા. ચારે દિશાઓમાંથી ધન્ય ધન્યના અવાજો આવી રહ્યા હતા. રાજ્ય અભિષેક વિધિ સમાપ્ત થયા બાદ રાજદરબાર ભરવામાં આવ્યો. દિલ્હીના દરબારમાં ફરીથી નવી રોનક પ્રગટી હતી. પ્રારંભિક વિધિ વિધાનો બાદ નજરાણા અને મુજરાનો વિધિ ચાલ્યો. મહારાજે પોતાના પરાક્રમી વીરોને ખાસ ખિલ્યત, પોશાક, ઝવેરાત, મનસબ અને ઇજાફો અને બહાદુરીના ખેતાબ આપ્યા. સરદારો અને અમીર ઉમરાઓએ કદમબોસી કરી પોતાની વફાદારી પ્રદર્શિત કરી. આ બધા વિધિ વિધાન પૂરા થયા પછી સૌએ મહારાજ હેમરાજને વિક્રમાદિત્યનું બિરુદ આપ્યું અને સભા ફરીથી જય જયકાર કરતી ગરજી ઉઠી. મહારાજા ધીરાજ વિક્રમાદિત્ય હેમરાજજીએ ઈષ્ટદેવ, પૂજનીય પુરુષો અને પૌરજનોને નમસ્કાર કરતા પોતાનું વક્તવ્ય શરૂ કર્યું. તેમણે કહ્યું, આજે મારા મિત્ર શહેનશાહ શેરશાહની યાદ મને ફરી તાજી થાય છે. સામ્રાજ્ય સ્થાપવાના અમે બંને સ્વપ્ન દ્રષ્ટા હતા. એમનું સ્વપ્ન આજ પૂરું કરવાનો મારા નસીબે આવ્યું. મરહુમ શેરશાહનું પેલું પુરાણું વાક્ય મારે પણ કહેવું જોઈએ કે રાજ્યની અમરતા ને શાશ્વત સાર્વભૌમતા કોઈને પ્રાપ્ત થઈ નથી. હંમેશ સુધીનું રાજપદ અને સદા ટકે એવી બાદશાહી તો માત્ર ઈશ્વરની જ છે. મારા વાલા પ્રજાજનો, કોઈ ઈશ્વરી સંકેત જ હશે કે મારે આ રાજસૂત્ર ગ્રહણ કરવું. તમે બધા જાણો છો કે હું તો તમારા શહેરનો એક ઝવેરી છું. આ જ શહેરના અનજરે મને સામ્રાજ્યના સ્વપ્ન આપ્યા છે. આજે ઝવેરી બની જગસંધાન કરવા આવ્યો છું. હું તો છું હીરા પારખું, મારા હીરા તમે જોયા જ હશે. મહારાજ હેમુજીએ પોતાની બંને બાજુ અદબથી ઉભેલા પોતાના યોદ્ધાઓ સામે નજર નોંધી. પ્રજાજનો, અલ્લાહ, ઇન્સાફ, આંતરિક શાંતિ ને આબાદી એ મારું ધ્યેય છે. હિન્દુ ને મુસલમાન બંને મારા છે. જૈન, શૈવ અને બ્રાહ્મણ મારા છે. હિન્દની ભૂમિને પોતાની માનનારા સૌ મારા છે. માણસ પોતાની બે આંખોમાં કોને તર છોડે? ધનિકોનું ધન, સ્ત્રીઓના શિયર, ખેડૂતોની જમીન અને ગરીબોના અન્નપાણી આટલું સચવાય તોય એક રાજવીએ ઘણું કર્યું લેખાય. બ્રાહ્મણોનું અધ્યયન, વેપારીનો વેપાર અને મુસ્લિમોનો ધર્મ એનું રક્ષણ એ મારી ફરજ છે. હિન્દની સંસ્કૃતિના અનેક રંગ અને અનેક ખૂબીઓ છે. અનેક પંથ અને બહુવિધ મતભેદ છે. એ સાર્વજનિક સંધાન કરવાની મારી આજની આકાંક્ષા છે. વિશ્વાસ રાખશો કે જૈન, વૈષ્ણવ, શૈવો કે ઇસ્લામીના ભેદો રાજકારણે નહીં સ્પર્શે. એ પણ યાદ રાખજો કે એક રાજાની ફરજ કેવળ બે જીતી લીધે પૂર્ણ થતી નથી. વિજય એ એક વાત છે અને જીતાયેલા દેશ પર ન્યાય અને ધર્મપૂર્વક રાજ્ય કરવું એ બીજી વાત છે. સંસારનું કોઈ રાજ્ય ન્યાય અને ધર્મ વિના ટકી શક્યું નથી. નબળા પોચાને પીડનાર અને સબોરોની પીઠ થાબડનાર પોતાના કર્તવ્યથી ભ્રષ્ટ થાય છે. તે ઇતિહાસ એને રાજા નહીં પણ કુરાજા કહે છે. પંચયજ્ઞીય હિન્દુ રાજાનો આદર્શ ખરેખર સુરાજ્ય સ્થાપવાને લાયક છે. એ રાજાનો પ્રથમ યજ્ઞ દુષ્ટોનું દમન કરવું તે છે. બીજા યજ્ઞમાં સુજનોની સેવા, નરરત્નોની પરીક્ષા કરવી તે છે. તૃતીય યજ્ઞમાં ન્યાયપૂર્વક રાજભંડારની વૃદ્ધિ કહી છે. ચોથા યજ્ઞમાં અપક્ષપાત, ભેદ અભેદ, મતમતાંતરથી દૂર રહેવું અને પંચમ યજ્ઞમાં દુશ્મનોથી રાષ્ટ્રની રક્ષા કહી છે. મને લાગે છે કે પૃથ્વીના પડનો કોઈ માનવી આવા રાજાને સ્વીકારવાની ના નહીં કહે. મારા સ્વપ્ન મહાન છે. મારી સેના અવિજય છે. મારા બહાદુર સરદારો અને સિપાહીઓનું અદ્ભુત વીરત્વ અને મારી કુશળ રાજનીતિ સામે સંસારનું સામ્રાજ્ય સલામત નથી. એક મુસ્લિમ દ્વારિકકાર કહે છે કે હિન્દી સામ્રાજ્ય ખોરાસન પર્વતોથી તિબેટ સુધી ફેલાયેલ હતું. ગજની અને કંદહાર ભારત વર્ષમાં હતા. હેલમંદ નદીનો પૂર્વનો પ્રદેશ હિન્દુસ્તાન કહેવાતો. ગાંધારની કંદહાર રાજકન્યા દિલ્લેશ્વર ધૃતરાષ્ટ્રને વરવા આવતી. સ્વપ્ન મહાન છે પણ સિદ્ધ થઈ શકે છે. એને સિદ્ધ કરવાનું કામ મારું ને તમારું છે અને બહાદુરો એમાં સિદ્ધિ અપાવવી ન અપાવવી એ કામ વિધાતાને હાથ છે. એ વિધાતાને આપણા નમસ્કાર હો. છેલ્લે છેલ્લે આર્ય રાજાઓની રાજપ્રતિજ્ઞાનો એક સુંદર શ્લોક તમારી સમક્ષ કહીશ કે જેમાં મારી સર્વ કલ્યાણ માનનાઓનો આવિર્ભાવ રહેલો છે. મહાભારતકાર એ પ્રતિજ્ઞા વર્ણવતા કહે છે, પ્રતિજ્ઞાશ્ચ્ય વિરહો હશ્વ મનસા કર્મણા ગિરા પાલ ચિષ્યાભ્યહમ ભૌમમ બ્રહ્મ ઇત્યેવ ચાસ્કૃત યશ્ચાત્ર ધર્મમો નિત્યયુક્તકો દંડનીતિ વ્યપાશ્રયઃ તમ સંકહ કરિષ્યામિ સ્વવસો ન કદાચનઃ. રાજા મનમાં મેલ રાખ્યા વગર ખરા અંતઃકરણ કર્મ અને વચનથી પ્રતિજ્ઞા લે કે મારા દેશને ઈશ્વરરૂપ માનીશ અને એની પ્રગતિ માટે સદોદિત ચિંતા કરીશ. અહીં જે જે કાયદા ઉપલબ્ધ છે, નીતિ પ્રમાણે જે જે કરવા પડે છે, જે રાજકર્ષણથી વિરુદ્ધ ન હોય, એને કંઈ પણ આનાકાની વગર હું પારીશ અને સ્વેચ્છાચારી નહીં બનું. પ્રિય પ્રજાજનો, આ પ્રતિજ્ઞા મારી પ્રતિજ્ઞા હો, એનું પાલન કરવાનું સામર્થ્ય મને હો. ફરીવાર હું આપ સૌને અભિવાદન કરું છું. મહારાજ વિક્રમાદિત્ય હેમરાજે પોતાનું વક્તવ્ય સંપૂર્ણ કર્યું. આખો દરબાર જય જય ધ્વનિથી ગુંજી ઉઠ્યો. દરબાર વિસર્જન થયો. એ આખો દિવસ મંદિરોમાં પૂજા આરતીઓ થતી રહી, મસ્જિદોમાં દુવાઓ થતી રહી, ક્યાંય નાટ્યારંભ, ક્યાંય ગીતવાદ, એમ નગરી ગાજી ઉઠી. સંધ્યાકાળે રાજપ્રસાદની આજુબાજુ એકઠી મળેલી મેદનીને મહારાજ વિક્રમાદિત્યએ દર્શન આપ્યા. નદીની રેતમાં હાથીઓની સાઠ મારી, અશ્વની હરીફાઈ વગેરે મેદની રમતો થઈ. ત્યાં તો દેવ મંદિરોમાંથી સંધ્યા આરતીના શંખ અને ઘંટ વાગી ઉઠ્યા. મહાવૈભવી રાત્રિ ધીરે ધીરે તારલિયાઓનો શૃંગાર સજીને આવી. નગરમાં આતશબાજીનો પ્રારંભ થયો. ગભારાઓ આકાશને અજવાળવા લાગ્યા. ઘરે ઘર દીપમારાઓ તેજ વેરવા લાગી. બુરજ પર લટકતા ચિનાઈ ફાનસો પણ અનેરી શોભા ધરી બેઠા. દારૂના ઝાડ સરગી ઉઠીને જાણે ફૂલ ફર અને પત્ર ધારણ કરતા હતા. દિલ્હીનું આકાશ સોનેરી પ્રકાશથી શોભી ઉઠ્યું. એષણાઓ મહારાજ્યની 33 સ્વધર્મચારી નૃપતિ પ્રજાનામ ગતમ ગતમ યૌવનમ આન્યંતિ. સ્વધર્મનિષ્ઠ રાજા પ્રજાનું ગયેલું યૌવન પુનઃ પાછું આણે છે એવું શાસ્ત્ર વચન છે. પણ મહારાજ વાતો વિચિત્ર સંભળાય છે. શું કોઈ સુરવંશી શાહ જાદી સાથે લગ્નના મનસુબા સેવાય છે? મહારાજ ખોટું ન લગાડશો, રાજકાજના અનિષ્ટ તો ઘેરી વર્યા નથી ને? સ્નેહી સિવાય કોઈ સાચું કહેતું નથી. સાચું કહેવા માટે જ સ્નેહી હોય છે. મુનિજી, તમે વાત સાંભળી છે, ખોટી હોય અને કદાચ સાચી હોય તોય શું? ક્યાં સુધી લડશું? કાફર અને મલેચ્છની આ મિથ્યાજારોમાં ક્યાં સુધી ભમ્યા કરીશું? પારકા અને પરાયાના ચોકાની સીમાઓ ક્યાં સુધી અણછૂતી રાખીશું? એક અભેદ જંજીર રચ્યા વગર આ સાગરો, આ પહાડીઓ, આ પર્વતો અને આ ગાટીઓ નહીં રક્ષાય. શા માટે નહીં રક્ષાય? મહારાજ વિક્રમાદિત્ય જેવા સમર્થ નરકેશરી બેઠા કેમ નહીં રક્ષાય? ધર્મશાસ્ત્રના અનુભવી, જીવનની ક્ષણ ભંગુરતાના પરમ ઉપાસક, આપ કાં ભૂલો છો કે એક માનવીનું આયખું કેટલું? એક આયખામાં રોગ, શોક અને સંતાપ, રાજકાજ અને યુદ્ધનો વખત કેટલો? માનવી પર નિર્ભર રહેતું મહારાજ્ય જોત જોતામાં વિનાશ પામે છે. જો આવી કોઈ સ્નેહ સંબંધની જંજીરો નહીં બાંધીએ તો વંશે વંશે વીર પુરુષ જોઈશે, પગલે પગલે મારા તારાની બ્રહ્મજારો ભેદવી પડશે. ભરોસો, વિશ્વાસ અને વાલપની દુનિયા બહુ નાની પડી જશે. મારી આંખે તો ચોખ્ખું ભાસે છે કે એક જ બગીચામાં ઉગી આવેલા બે વૃક્ષોએ જીવવાનું ધોરણ સમાન કરવું પડશે. લીમડા અને આમ્રતરુ કેમ સમાન બનશે? એક કડવો એક મીઠો. હિન્દુઓ આજ આર્યવ્રત આર્યનું કરવા ચાહે છે. તેઓ રાજા પૃથ્વીરાજને ફરીથી યાદ કરે છે. માફ કરશો મહારાજ, સૌ સૌનો ધર્મ સૌ પારે એ મને ગમે તેવી વસ્તુ છે, પણ આર્યોનું આર્યવ્રત એટલે શું? એ રીતે મને મારા મિત્રો વફાદાર સૈનિકોનો દ્રોહી બનાવવા ઈચ્છતા હો તો એ અયોગ્ય થશે. રાજકાજમાં પડેલાના પાપ કંઈ ઓછા નથી. કેટલાય વિંધ્યા, પરોવ્યા, સંહાર્યા, ગૌચરોને અગૌચર કર્યા, સધવાને વિધવા કરી, સનાથને અનાથ કર્યા, મૃત્યુના ઘોર વાવેતર કર્યા. હવે આજની મારી એષણાઓ અનેરી છે. ભરતભૂમિ કહો, આર્યવ્રત કહો કે હિન્દુસ્તાન કહો, એમાં જે આવ્યા વસ્યા, વસીને એને માટે આત્મભોગ આપ્યો એ સૌ એના, કોઈ વાલા કે દવલા નહીં. હિમાદ્રી સૌને નવનીત આપે, ચંદ્ર સૌને અમૃત આપે, સૂર્ય સૌને તેજ આપે, ઘેનુઓ સૌને દ્રુત આપે, ક્ષેત્ર સૌને ધાન્ય આપે, રાજ સૌને રક્ષણ આપે, ધર્મ સૌને શાંતિ આપે. આ સ્વપ્ન અશક્ય નથી લાગતા? મહારાજ, એક વાણિયો સ્વબરે વિક્રમાદિત્યની સમકક્ષ બને, આર્યવ્રતમાં એ વાણિયાની જોર શોધી ન જડે, શું એ વાત અશક્ય નથી લાગતી? અશક્યને પણ શક્ય કરી શકાય છે, અને કદાચ શક્યતાના ખડક સાથે મહાન અશક્યતા અથડાઈને નષ્ટ પામે. તોય મરજીવાને મન તો જીવન મૃત્યુની એ મોજ માત્ર છે. હિન્દુઓ રાજા પૃથ્વીરાજનું સ્વપ્ન નિરખે છે. એ સ્વપ્ન સાચું થઈ શકશે. યતિજી મહારાજ, આર્યવ્રતની પરાધીનતામાં ગોરી બાદશાહ જેવા વિજેતા પાસે હાર ખમી ખાવામાં, મહારાજ અહિંસા તો મારો કુલ ધર્મ છે, પણ હું જોઉં છું કે દિવસે દિવસે વધતી જતી હિંસાથી મારો કુલધર્મ કેમ સચવાશે? આ સૈન્યોના કીડિયારા જો રોજ ઉભરાતા રહ્યા તો અન્નનો દાણો પ્રજા ક્યાંથી પામશે? દુષ્કાળ તો એને લમણે લખાશે, કંગાલિયત એના દેહ પર ઉભરાશે, અને કંગાલ ક્યાં પાપ કરતો નથી. વરી આટલા મોટા દેશની રક્ષા થોડા એક ક્ષત્રિયોને શિર ક્યાં સુધી રાખ્યા કરીશું? મંદિરનો પૂજારી મંદિરનું સામાન્ય રક્ષણ ન કરી શકે. વેપાર કરનાર વેવારીઓ પોતાના જાનમાલની પ્રાથમિક સલામતી ન સાચવી શકે. વેદ મંત્ર ભણતો વેદપાઠી પોતાના ધર્મને ન સંભાળી શકે. અને જીવનના સામાન્ય પ્રસંગોમાં પણ સૌને ગણ્યા ગાંઠ્યા માણસોના વીરત્વ પર ભરોસો રાખવો પડે એ રાષ્ટ્ર કેમ જીવી શકે? પ્રવત્વની રક્ષા એ સત્વસારી પ્રજાની પ્રાથમિક ફરજ છે. મરઘી પોતાના બચ્ચાને પોતાની પીણી ચાંચથી બચાવે છે, એ બીજા કોઈને શોધવા જતી નથી. બચાવતા એ મૃત્યુ પામે એમાં પરાજય જરૂર છે, પણ સત્વહીનતા નથી. જય પરાજય તો વિધાતાના હાથની વાત છે. સાચા સત્વની પરાકાષ્ઠામાંથી જ અહિંસા જન્મશે. જો વીરત્વનો આદર્શ દરેક સ્વીકારશે તો હિંસાનો માર્ગ મોકરો થશે. શસ્ત્રોની જપાજપી ખૂન મારકુટ વધી જશે. એમ નથી, શસ્ત્રોની જપાજપી એ તો દેખાવની છે, મૂર્તો અંદર સજીવન થયેલી મનની જપાજપીની એ પારાશીસી છે. શસ્ત્રહીન સશસ્ત્ર સાથે લડવા કોઈ ત્રીજાને શોધશે, કારણ કે જો મન જપાજપીમાં જ સંતુષ્ટ હશે તો તેનાથી બેસી નહીં રહેવાય. અને એ વખતે હિંસાનું વર્તુળ બે જણાથી વધી ત્રણ જણાનું થશે, અને એમ એ આગળ વધશે. પોતે ખાધેલું પોતાની જઠરાગ્નિથી જ પચાવી શકાય, બાહ્ય અગ્નિ એમાં મદદ ન કરી શકે. એમ કુદરતે જન્મ સાથે દરેકને સ્વરક્ષણની સંજ્ઞા આપી છે, એ સંજ્ઞાને વિકસાવવાની જરૂર છે. વીરતા વિનાના આદમીને, વીરતા વિનાના ધર્મને ગમે ત્યારે ગમે તે રગદોરી શકે છે. વીર હશે એ જ ધીર બનશે. મહારાજ, મારા અનુભવનું સત્ય કહું, જો ધર્મના ઉપાસકો વીરત્વના તણખા હશે તો એ ધર્મને કોઈ રાજ્ય આશ્રયની પણ જરૂર નહીં રહે. ગમે તેવો રાજા એને ખુશ કરવામાં પોતાની સલામતી માનશે. એટલે જ આજે તો દુશ્મન ગણતા હો એની પાસેથી પણ ઘણા બોધપાઠ ગ્રહણ કરવા જેવા છે. તિરસ્કાર મતભેદ કંઈ સારું પરિણામ નહીં લાવે. અને એ રીતે હાથ મિલાપમાં મુસ્લિમો મજબૂત નહીં બને? ભલે બને, આપણે મજબૂત અને સબરા હઈશું તો બીજા સબરની સી પરવા. પાણીમાં સૌ હાથ નાખી શકે, અગ્નિમાં કોઈ હાથ નાખે છે? બંને અગ્નિ સમા જાજવલ્યમાન હશે તો પછી કોને કોનો ડર રહેશે? અને નિર્ભર હજાર પ્રયત્ન કરશે તો પણ તેના પર સબર હકુમત કરવાનો જ. મુનિજી, આપ તો સંભાળ ધર્મોના પારગામી છો. ઇસ્લામના પૂજારીઓમાં જે એક દિલ્લી છે એ આપણામાં કેમ નથી? સુરવીરતા તો આપણામાં છે, પણ એમના જેવી કાર્ય સાધક સુરવીરતા આપણામાં કેમ નથી? એમની જલવાગીરી જાન ફેસાની આપણા આગેવાનોમાં કેમ દેખાતી નથી? આપણે અનાદિ અનંતની વાતો કરનારા જૂનવાણી બની ગયા છીએ, જીર્ણ બની ગયા છીએ. શું આપણને આપણા દેવાલયોની જેમ જીર્ણોદ્ધારની જરૂર નથી? રોજ રોજ મૃત્યુ વિમેશી કિમ મુડહ ની અહલેક પોકારનારા આપણે ખરેખર મૃત્યુથી શું કાયર નથી થયા? વેદ શાસ્ત્ર આગમ દર્શનને પુરાણ હોવા છતાં હિન્દુઓ ગુલામ કેમ બનતા ચાલ્યા? જન્મ પુનર્જન્મના માનનારાઓની તલવારના પાણી અને આત્માના તેજ ક્યાં ગયા? આપણે જીવનનો રાહ તો ભૂલ્યા નથી ને? આપણો પ્રવાસ આડે માર્ગે તો આગળ વધતો નથી ને? આટલું બોલી મહારાજ વિક્રમાદિત્ય થોડીવાર શાંત બની ગયા. કિલ્લાના શાહી બુરજને વિંધી કુતુબ મિનાર પર એમની દ્રષ્ટિ મંડાઈ રહી. પણ રાજાજી, હિન્દુપત પાતશાહીનું ગૌરવ અમારે સજીવન કરવું છે. પ્રચંડ મંદિર માર, સુંદર તીર્થક્ષેત્રો, અવ્યાબાદ યાત્રાઓ, પૂજા આરતીના શંખધ્વનિઓ જગે જગે ગુંજી ઉઠવા જોઈએ. જતીજી મહારાજ, એ હું કબૂલ કરું છું. હું હિન્દુ છું, જૈન છું, અરિહંતનો ઉપાસક છું. મંદિરો, યાત્રાઓ, તીર્થક્ષેત્રો મારે વંદનીય છે, પણ એક પ્રાકૃત માણસ એમાં જેટલી સ્થિતિ ચુસ્તતા બતાવી શકે તેટલી એક રાજા ન બતાવી શકે. રાજાએ રાજ્યાસન અને રૈયત પ્રત્યે એક નજરથી નિરખવું ઘટે. રૈયતને આત્માના કલ્યાણ અર્થે સ્વતંત્ર માર્ગે જવા દેવી જોઈએ, એમાં કોઈ ભેદ ન રહે. જે રાજા ભેદ રાખે એની સલ્તનતની ભીંત એટલી કાચી રહેવાની. રાજાને પ્રજારૂપી ઈંટ અને ચૂનો એટલા એકાકાર નહીં બને. પણ જતીજી, હું તો પણ કુતુબ મિનાર પાછળ આતમથી સંધ્યા નિરખી રહ્યો છું. લાલકોટના મસ્જિદના દાલાનમાં રહેલા હિન્દુ અને જૈન મંદિરોના અવશેષો જોઉં છું. એ સુંદર સ્તંભો, આબુ દેલવાડા જેવી સુંદર કૃતિઓ અને સુંદર ચિત્રવલીઓ, મને લાગે છે કે એનો તો બાદશાહ કુતુબદ્દીને સુંદર ઉપયોગ કર્યો. જગત દ્વંદ શિલ્પે એને સ્નેહાર બનાવ્યો હશે, પણ કેવળ એક રાજાના રાજ્યકારની તક લઈને ખડા થનાર આવા કાર્યો કેટલા વર્ષ જીવે? કોઈ રાજાના કીર્તિસ્તંભનો કુતુબ મિનાર બનેલો એ મિનારો કદાચ આવતીકાલે હેમ મંદિર બને, પણ તેથી શું? ઉંદર બિલાડીના આ ક્ષુલ્લક ખેલ ક્યારે બંધ થાય? એકબીજાની હિણપતમાંથી મોટાઈ માણવાની વૃત્તિ ક્યારે અવસરે? હેમરાજજીની મોટી પાપણો લંબાઈને ક્ષિતિજ માથે સ્થિર થઈ ગઈ હતી. આકાશ વધુ ને વધુ રક્તરંગી બનતું જતું હતું. જતીજી મહારાજ, એક દાડો વિક્રમાદિત્ય બનવાની પ્રેરણા તમે જ પાયેલી. જન્મનો કોઈ વિધિલેખ મને એ તરફ ઘસરતો હતો જ. ઘણાને મારું રાજતિલક સ્વામીદ્રોહ સમૂહ ભાસશે, પણ જીવનનો કોઈ અદૃશ્ય નાદ મને હંમેશા ડોલાવતો રહેતો હતો. જેમ આજ રજપૂતાઈ રોરાઈ ગઈ, એમ અફઘાનતા જ પણ જંખવાણો છે. મેં આ કાર્ય ન કર્યું હોત તો આ સંસારમાં સદા બનતું આવ્યું છે તેમ બેની લડાઈમાં ત્રીજો ફાવી જાત. રાજકર્તાઓની નાદાની મને પીડી રહી હતી. ઈચ્છા કર્યા કરતો, વિચાર વમરમાં અટવાયા કરતો કે શું કરું, તો આર્યવ્રતના ડગમગી ઉઠેલા પાયા ફરી સ્થિર થાય. તમારી નજરે મુસ્લિમો પરદેશી હશે, મેં એમને શક હૂણ અને કુસ્તાનની જેમ આપણામાં જ મળેલા કલ્પ્યા છે. નદીઓ ભલે ભિન્ન હોય, એને પોતાના ઉદરમાં સમાવી દેવા શક્તિમાન મર્યાદાવાન સાગર તૈયાર હોય, પછી સી આપદા કે કેટલી નદીઓના નીર એમાં આવે છે. ધર્મ ભિન્ન પણ દેશે એક એવા તેઓને મેં જીવન મૃત્યુ આ ભૂમિમાં જ શરૂ કરતા અને સમાપ્ત કરતા જોયા છે. આ ભૂમિનું ધન આ ભૂમિ પર રાખવાનું તેઓએ ઈચ્છ્યું છે. આ ભૂમિને તેઓએ શિલ્પ સ્થાપત્યથી શોભાવી છે. અહીં જ પોતાના મહેલ મકબરાને મસ્જિદ બાંધ્યા છે. કેટલાક તો લોહી સંબંધે બંધાયા છે, તેઓને ક્યાં સુધી નહીં અપનાવીએ? લડાયક શક્તિ પરસ્પર ક્યાં સુધી બગાડશું? એક જ દેશના રહેનારાઓ પરસ્પર લડે એ પરદેશી વિજેતાઓ માટે તો ખરેખર સુવર્ણ સંધિ કહેવાય. બે ક્ષીણ થશે, એકનું કલ્યાણ નહીં થાય. એક નાવના પ્રવાસી થઈને મનમાં પાપ રાખશે તો એ નૌકા ડૂબવાની અને ત્રીજો લાભ લઈ જવાનો. પણ આ મિલન અશક્ય નથી લાગતું? ના મહારાજ, દિવસો સુધી વિચાર કર્યો છે. મિલનની સાચી આકાંક્ષા હોય તો મેદાન ખૂબ જ મોકરું છે. ધર્મનું હાર્દ, પરસ્પરનો પ્રેમ અને એકબીજાને સમજવાની વૃત્તિ એટલું હોય તો સાચો ધર્મ બીજા ધર્મથી હાથ મિલાવવાની કદી ના ભણશે નહીં. ના ભણે એ ધર્મ ભાસ, કારણ કે ધર્મની યોજના માનવીના આત્મહિત માટે સહૃદયતા અને સદગુણો વિકસાવવા માટે જ છે. કયો ધર્મી એનો વિરોધ કરશે? રાજન, પુરાણો ઇતિહાસ કેમ ભૂલાશે? કેટલા મંદિર તૂટ્યા, કેટલી મૂર્તિઓ નષ્ટ થઈ, કેટલાને પરધર્મમાં વટલાવ્યા, કેટલી આપત્તિઓ આવી. દરેક વિજેતા પોતાની સાથે એક યા બીજા રૂપમાં આપત્તિ લાવે છે. સબર પોતાને સ્વાર્થે નિર્બળને કચરે છે. હું પણ મંદિર તીર્થ અને મૂર્તિઓનો પૂજારી છું. હું અંધશ્રદ્ધા ધરાવતો હોઉં તો પણ ધર્મજનુન પાગલ બનાવે, પણ હું તો ઇતિહાસને વાંચીને વિચારનારો છું. મહત્વાકાંક્ષી મુસલમાનો હિન્દમાં આવ્યા ત્યારે એકલા હતા. આ પારકી ભૂમિમાં એમનું પોતાનું કોણ? અને જ્યાં પોતાનું કોઈ નહીં ત્યાં સ્થિર કેમ થવાય? આ માટે તેમની પાસે ધર્મ માત્ર સાધન હતું. એમણે નવ મુસ્લિમો સર્જ્યા અને પોતાની નાત વધારી, કારણ કે આ ભૂમિ એમના દિલને આકર્ષી રહી હતી. અહીંનો વૈભવ, અહીંની વિશાળતા એમને ખુશ કરી રહી હતી. મંદિરો અને મૂર્તિઓ પર એમણે હાથ ઉગામ્યા એનું કારણ પણ મારી નજરે તો સ્પષ્ટ છે. આપણે ત્યાં મંદિરોમાં દ્રવ્યનો, સુવર્ણ રૌપ્યનો ઢગલો કરી મૂક્યો હતો અને નવા વિજેતાઓ કંઈક ઘેરથી ઘાસલા બાંધીને દ્રવ્ય સાથે લાવ્યા નહોતા. એમણે આકડે મધ જોયું, એક પંચ અને દો કાજ જેવું લાગ્યું. ધર્મનો ધર્મ અને સગવડની સગવડ, પણ આ આક્ષેપ એકલા આ લોકો માટે શા અર્થે કરો છો? અન્ય ધર્મી વિજેતાએ આ કર્યું જ છે. ઇતિહાસ વાંચો મહારાજ, હું તો ભૂત અને ભાવિના ઇતિહાસનો દ્રષ્ટા છું. અરે મહારાજ, હેમરાજીએ દૂર દૂર જોયું, જાણે ક્ષિતિજમાંથી નીકળીને કોઈ શાહી કાસદ આવતો હતો. વિક્રમાદિત્ય મહારાજે પોતાની વાતનો ઉપસંહાર કરતા કહ્યું, મહારાજ પેલો કાસદ આવે છે, વળી કંઈ નવા સમાચાર હોય, નવા ઉત્પાત હોય, મારી છેલ્લી છેલ્લી વાત કહી દઉં. આપણે ત્યાં અહંતા પાપ લેખાયું, હું એ પાપ ફરીથી પ્રજા પાસે આચરાવવા માંગુ છું. સુષુપ્ત અહંતાનું હું આહ્વાન કરવા માંગુ છું. એ અહંતાના રક્ષણ પાસે મૃત્યુની બિસાત ન ગણે તેવા પ્રજાજનો ઊભા કરવા ઈચ્છું છું. દુર્જય ગૌરવ, દુર્ધર્ષ પ્રતિભા, વિશાળ સંસ્કૃતિ અને સુંદર આત્મસમર્પણ મારે સૌને શીખવવા છે. પછી કહેશો તો ભારતવર્ષને રક્ષી રહેલા આ સાગરો અને આ હિમાલયને હું ખસી જવાનું કહી દઈશ. પરદેશીઓ માટે ખુલ્લા દ્વાર મૂકીશ. કહીશ કે આવો દેશ દેશના મહાનદો, આ મહાસાગર તમારું સન્માન કરવા તૈયાર છે. અમારો પ્રેમ તમારું રક્ષણ કરશે. તમે ભક્ષણ માટે સજજ હશો તો અમારા કોપગ્નિમાંથી કદી છટકી શકશો નહીં. અમે એકલા પ્રેમાળ નથી, સાથે મહાકાર પણ છીએ. અમારા દેવ શિવના પગલામાં મંગલ પણ છે અને પ્રલય પણ છે. મહારાજ, મારું સામ્રાજ્ય હશે ત્યાં સુધી, અથવા જેને ચિરકાર રાજ્ય કરવું હશે તે કોઈના મંદિર માર્યાને નક્કી સ્પર્શે. સૌ સુખે ધર્મ ધ્યાન કરો. અત્યારે તો શાંતિ નથી, શાંતિ મળશે ત્યારે ધર્મવાણી સાંભળવા દિલ જરૂર ઉત્કંઠિત છે. વેરાએ વેરાએ જરૂર સાવધ કરવા પધારજો. ભારતના ભાગ્ય નિર્માણના મારા મનસુબાને પ્રેરણાના જર તો જરૂર જોઈશે જ, આજે નહીં તો કાલે. મહારાજ હેમરાજજી જતીજીને નમ્યા. જતીજી મહારાજે પ્રેમપૂર્વક આશીર્વાદ આપ્યો. ગગનમંડળમાં સંધ્યાના રંગો પુરાઈ રહ્યા હતા. મહારાજ વિક્રમાદિત્ય સામે આવીને ઉભેલા કાસક તરફ નજર નાખી. જાપ નહા, મોગલ રાજા અકબર કંઈક ચરવર ચલાવી રહ્યો છે. એનો સરદાર બહેરામ ખાન લશ્કર એકઠું કરી રહ્યો છે. સંભવ ખૂબ છે કે ફરીથી પાણીપત જાગે. અવશ્ય જાગશે. સેનાપતિ સાદી ખાનજીને કહેજે કે મરહૂમ બાદશાહ શેરશાહે એ જ પાણીપત પર મોગલોનો હિદમ બહાર કરવાના શપથ લીધા હતા. આજ મહારાજ હેમરાજ પણ એ જ શપથ લે છે. અરે, હજી તો માનું દૂધ પણ મો ઉપરથી સુકાયું નથી, એવા એ છોકરાના સા ભાર છે. કાર વિજયી મહારાજ હેમરાજ પાસે બાદશાહ બાબર કેટલી રાત અને હુમાયુ કેટલા દિવસ હિન્દમાં રહ્યા, કે તેઓના પુત્ર હવે વરી કંઈ વધુની આશા રાખે? કાસદ સેનાપતિ સાદી ખાનજીને મારો સંદેશો કહેજે કે યુદ્ધની પહેલી ટુકડી 20,000 પઠાણો અને 12 તોપખાનો તરત પાણીપત તરફ રવાના કરે. તૈયાર જ છે માલિક. કાસદે કુર્નિશ બજાવી અને રવાના થયો. આકાશમાં સંધ્યાની લાલી આથમતી જતી હતી અને પૂર્ણિમાનો ચંદ્ર કૌમુદી રેલાવતો એનો રૂપેરી રથ હાંકી રહ્યો હતો. દૂર દૂર યમુનાના નીર પણ રૂપેરી બનતા જતા હતા. દૂર દૂર અંતરિક્ષની મહાગર્તામાં અદ્રશ્ય થતા પ્રકાશ તરફ નાની નાની નૌકા અને મીઠી મીઠી બંસીથી શોભાયમાન યમુના તરફ ચાંદીના ગોરા જેવા ઊંચે ઊંચે ચડતા પૂર્ણ ચંદ્ર તરફ જોઈ રહેલા મહારાજ વિક્રમાદિત્ય એ પૂર્ણચંદ્રમાંથી ઉતરીને આવતી કોઈ ચંદ્રાનના ભારી પૂર્ણચંદ્રની કૌમુદી જાણે જીવંત સ્વરૂપે આવી રહી હતી. મહારાજ એ તરફ નિહાળી રહ્યા. રૂપનો એ રાશિ નજીક આવી રહ્યો હતો. કોણ? મહારાણી કુંદન દેવી? હા, ચક્રવર્તી મહારાજ. ચક્રવર્તી હેમરાજજી હસ્યા. આ હાસ્યના પડઘા પડ્યા એ પડઘામાં કારને જીતવાનો પુરુષાર્થ ગુંજતો હતો. હા હા ચક્રવર્તી, 14 રત્ન જેની પાસે હોય એ ચક્રવર્તી. કયા 14 રત્ન મારી પાસે છે? નથી જાણતા? પહેલું સ્ત્રી રત્ન એ હું કુંદન દેવી, બીજું પુત્ર રત્ન એ યુગરાજ, ત્રીજું સેનાપતિ રત્ન એ સાદી ખાનજી, ચોથું વાર્ધિક રત્ન એ ટોલરમલજી, પાંચમું ગજરત્ન એ હવા, આ સંગ્રામજીવીની શમશેર એ છઠ્ઠું રત્ન. મહારાણી, ચક્રવર્તી બનવાને માટે તો બધી તૈયારી ચાલી રહી છે. જો નિરખીલે પેલી મારી અજય સેના પાણીપત તરફ ચાલી. પતિ પત્ની દૂર દૂર ક્ષિતિજ તરફ જોઈ રહ્યા. આકાશમાં ચંદન કૌમુદી સાથે વિચરી રહ્યો હતો. દિલ્હી નગરીના બુરજ પર એવા જ એક બીજા ચંદ્રદેવ પોતાની કૌમુદી સાથે પ્રેમ સંભાષણ કરી રહ્યા હતા. ચાલો આપણે જુદા પડીએ. આ પછી આગળ વધતી મરજીવાઓની મહાસંગ્રામની ભારત વર્ષના ભાગ્ય વિધાતાની બિન મજહબી શાસનની વિખ્યાત સાક્ષર શ્રી જય ભુખુની.